我记得我是就行了把我手上给阿飞人家阿姨让他们给这关系的原来的地上没收他那儿去我是就说阿飞要过来我能不能不发去感觉我是就让你们接去阿飞呀现在我快得了去啊反正他们阿飞这本质的恋爱的地上没收给你们这样闹去所以这该我快去我让他让他去看我们这样闹去阿飞这么快我让你去我让他把我看我们这样闹去我让他把我送上去परम उपकारी सामान्य रीते जगत में घना बदा लोग उपकार करता हो माँ बाप हो माता पिता हो जन्म आपे उछेर करे भरण पोषण करे ये अपना ऊपर उपकार है कोई अपने धंधो करने 50 लाख रुपया आपे एम निमित्ते કરોડો રૂપિયા આપણે કમાય તો જેને ધંધો કરવા પૈસા આપ્યા છે એના આપણે ઉપકાર માનીએ છીએ તેનો આપણા ઉપર પરમ ઉપકાર છે કોઈ આપણને સર્વિસમાં નોકરીમાં રખાવી દે તો જિંદગી પર આપણે એવા ઉપકાર ના કરીએ મારા નોકરીમાં રખાવીને મારી જિંદગીનું જે ભરણ પોષણનું આજીવિકાનું સાધન એને કરી દીધું એ બધા લૌકિક ઉપકાર છે આ બહુ પૂરતા છે સામાન્ય ઉપકાર છે જે ગુરુદેવ નો જે આપણા ઉપર ઉપકાર છે એ અનંત અનંત ઉપકાર છે કારણ કે આ બધા ઉપકાર તો લૌકિક આ બહુ પૂરતા છે મા બાપ હોય બીજા કોઈ નો હોય ગુરુદેવે આપણને જે માર્ગ બતાવ્યો છે એ અનંતા જીવોમાં ભાગ્યે જ આ જીવોને આવી વાત સાંભળવા મળે છે માતાજી કહે છે ને કે આત્મા નામ બોલતા પણ શીખ્યા હોય તો એ પણ ગુરુદેવ નો પ્રતાપ છે વિચાર કરી આપણે સમ્યક દર્શન ની વાત ક્યાંય આપણે પૂછી કે સમ્યક દર્શન શું છે તો એ નામ નો સહી આ ગુરુદેવ કે પેટ્રોલ થી મોટર ચાલતી નથી દુનિયાને આશ્ચર્ય થાય આ વાત શું કહે છે આ કર્મ છે એ જીવને સુખી દુઃખી નથી કરતા હેડા નથી કરતા આપણને આશ્ચર્ય થાય આ ગુરુદેવ ની વાત શું છે પણ આ જગત માં અદભુત વાત છે પરમ ઉપકારી છે આત્માના અનંત અનંત ભવ નો નાશ થાય આ કાળ માં શુદ્ધ આત્મ જ્ઞાન ની સુકાર ની બહુ બહુ જોયેલો હું જે પુણ્ય રાશિ કર્યો ગુરુ પ્રાણ હતું આ વિકમન ભવ સાગર માંથી આપણને બહાર કાઢી એવો માર્ગ એવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્ન કે અનાધિકાળથી જીવ જેટલો અજાણ છે તેનો પરિચય નથી જેની ખબર નથી અનંત ભવોનું કલ્યાણ થાય અનંત શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવો માર્ગ આપણને પૂજ્ય ગુરુદેવશ્રી આપણને બતાવ્યો છે ગુરુદેવ માતાજીનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે તેમના માટે જેટલું કરીએ એટલું આપણા માટે ઓછું છે તો ગુરુદેવના મહાન પ્રતાપે એમના પુણ્યો કરે એમના ઉપકાર કરે આપણે એ પાર્લરના આંગણે પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ભગવાનની એ પ્રતિમા બિરાજમાન થશે ભવ્ય મંદિર બનશે તો થોડોક પંચ કલ્યાણ વિશે આપણે વાત કરીએ તો કલ્યાણક એટલે શું તો સામાન્ય રીતે એ કલ્યાણક છે પંચ કલ્યાણક કહેવાય છે ને કલ્યાણકનો અર્થ શું છે કે જેના નિમિત્તે પોતાના આત્માનું કલ્યાણ થાય જે પ્રસંગના નિમિત્તે પોતાના આત્માનું કલ્યાણ થાય એને કલ્યાણક કહેવામાં આવે છે અને એ કલ્યાણક 5 પ્રકારના છે જોકે વાસ્તવમાં જોઈએ તો ભગવાનનું સમગ્ર જીવન છે એ જ કલ્યાણમય છે ભગવાનનું આખું જીવન જ કલ્યાણમય છે પણ તેમ છતાં એ સ્વર્ગના ઇન્દ્રો અને દેવો અને જગતના જીવો એ ભગવાનના પાંચ પ્રસંગ છે, એને કલ્યાણક તરીકે ઉજવીએ છીએ. એમાં ગર્ભ, જન્મ, તપ, કેવળજ્ઞાન અને નિર્વાણ, મોક્ષ કલ્યાણક. એ પાંચ કલ્યાણક વિશેષ રીતે એ ઇન્દ્રો અને દેવો દ્વારા એની ઉજવણી થતી હોય છે. એ પાંચ પ્રસંગ છે એ જગતના જીવોને માટે એ કલ્યાણરૂપ છે, હિતકારી છે. એમના નિમિત્તે જીવ અસંખ્ય જીવો પોતાના આત્માનું કલ્યાણ કરે છે. કારણ કે બધા જ પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો ઘણા બધા આવતા હોય, પણ બધા જ પ્રસંગોમાં સર્વ ઉત્કૃષ્ટ પ્રસંગ હોય તો આ પંચકલ્યાણકનો પ્રસંગ છે. તો એવો પંચકલ્યાણકનો પ્રસંગ આપણે આંગણે એ આવનાર છે. તો આ પંચકલ્યાણકના નિમિત્તે જીવો પોતાના આત્માનું નિમિત્ત હિત થાય એવું નિમિત્ત બને છે, કારણ બને છે. અને એ પંચકલ્યાણક શા માટે હોય છે? તો જે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે, એ પ્રતિમામાં વિધિ વિધાન અને મંત્ર જાપ આદિ દ્વારા ભગવાનના પ્રાણોનો આરોહણ કરવામાં આવે છે. ભગવાનના જે ગુણો છે એનો આરોહણ કરવામાં આવે છે. અને એ ભગવાનની જે પ્રતિમા છે, એ પ્રતિમા સાક્ષાત ભગવાન તુલ્ય બની જાય છે, ભગવાન સમાન બની જાય છે. તો એ પંચકલ્યાણક જે પ્રતિષ્ઠા છે, એમાં વિધિ વિધાન મંત્ર જાપ આદિ દ્વારા, એ પૂજા આદિ દ્વારા ભગવાનના જે ગુણો છે એ ગુણોનું આરોહણ એની પ્રાણ એ પ્રતિમામાં સ્થાપિત કરવામાં આવે છે. એટલે એને એ સાક્ષાત જિનેન્દ્ર ભગવાન તુલ્ય માનવામાં આવે છે, એ સાક્ષાત જિનેન્દ્ર ભગવાન સમાન છે. તો એટલા માટે આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પછી વિચાર કરીએ કે પંચકલ્યાણક પ્રતિષ્ઠા આ જગતના જીવોને માટે કઈ રીતે કલ્યાણકારી છે? તો પંચકલ્યાણક ભગવાનની જે પાંચ પ્રસંગો છે, જે કલ્યાણક છે, એ ઉત્કૃષ્ટ પ્રકારે એક તો પુણ્યબંધનું કારણ કરનારું છે. એ વાત તો લૌકિક છે, ઠીક છે, ગૌણ છે, પણ આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે જીવ પોતાનામાં વિતરાગ ભાવોનો પોષણ કરે છે, પોતાનામાં વિશુદ્ધતા પ્રાપ્ત કરે છે, અને પોતાને પણ ભગવાન બનવા માટેની પ્રેરણા પંચકલ્યાણક મહોત્સવના નિમિત્તે આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે આ પંચકલ્યાણક જે મહોત્સવ છે એ જગતના જીવોને માટે ખૂબ જ કલ્યાણકારી અને ઉપકારી છે. સાક્ષાત ભગવાનના તીર્થંકર ભગવાનના જે પંચકલ્યાણક ઉજવાતા હોય, એ તો સ્વર્ગમાંથી ઇન્દ્રો અને હજારો લાખો દેવો આવી અને ભગવાનના ધામધૂમથી જેની આપણે કલ્પના ન કરી શકી, જેનો વિચાર ન કરી શકી, એટલા ઉત્સાહથી એટલા ભવ્ય રીતે એ ભગવાનના કલ્યાણકની ઉજવણી થતી હોય છે. તો આપણે પણ એક ભગવાનના પ્રતીક રૂપે આ પંચકલ્યાણકની એક ઉજવણી છે, ભગવાનની એક મંદિરની જીન મંદિર એની આપણે બનાવીને એની એક સ્થાપના કરીએ છીએ. તો જીન મંદિરની જરૂરિયાત શું છે? તો શાસ્ત્રમાં આવે છે કે 10,000 કેવળી ભગવાન બરાબર એક તીર્થંકર ભગવાનનો મહિમા છે. 10,000 કેવળી ભગવાન કરતા એક તીર્થંકર ભગવાનનો મહિમા વધારે છે, અને 10,000 તીર્થંકર ભગવાન કરતા એક જિનેન્દ્ર પ્રતિમા, જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા એનો મહિમા વધારે છે. કારણ કે એ તીર્થંકર ભગવાન છે એનો લાભ સર્વ કાર્ય અને સર્વ જીવોને મળતો નથી હોતો, એની મર્યાદાઓ છે, એની કાળની એક લિમિટેડ છે, એની મર્યાદા છે. જ્યારે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે એનાથી અનેક જીવો લાંબા સમય સુધી પોતાના આત્માનું કલ્યાણ કરે, આત્માનું હિત કરે એનું નિમિત્ત બની શકે છે. અને બીજું, તિલોય પ્રતિમાં એવું બતાવ્યું છે આચાર્ય દેવે કે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે એની ઉપાસના છે એ પણ એક સમ્યક દર્શનનો નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે. તિલોય પ્રતિમા કે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાને પણ સમ્યક દર્શનનું કારણ કહેવામાં આવ્યું છે. જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાના નિમિત્તે પણ એ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ શકે છે, નિમિત્ત કારણ બની શકે છે. અને મોક્ષ માં પ્રકાશક માં ટોડલમલજી સાહેબે, પંડિત ટોડલમલજી સાહેબે તો એમ કીધું છે કે જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા અને જીનેન્દ્ર ભગવાન માં કોઈ તફાવત નથી, કોઈ ફેર નથી. જીન પ્રતિમા જીન સારથી, જીનેન્દ્ર ભગવાન એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા અને જીનેન્દ્ર ભગવાન બે એક જ છે, સમાન છે. એ મોક્ષમાં પ્રકાશક માં પંડિત ટોડલમલજી સાહેબે એમ કીધું છે કે સિમંદર ભગવાન આપણે અહીંયા બિરાજમાન છે મંદિરમાં, અને મહાવીર્ય ક્ષેત્રમાં સાક્ષાત સહજ સિમંદર ભગવાન બિરાજમાન છે. તો કે એ બંનેમાં તફાવત કેટલો છે? તો કે ફક્ત એક જ તફાવત છે કે મહાવીર્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન જે બિરાજે છે સહજ, એને દિવ્ય ધ્વનિ છૂટે છે, અને આના ભગવાન જે બિરાજમાન છે એને દિવ્ય ધ્વનિ છૂટતો નથી. એ સિવાય તમે મહાવીર્ય ક્ષેત્રમાં જાઓ, કદાચ તમારી પાસે ચારણ વૃત્તિ હોય તો મણિરાજને જોઈ શકે, પણ એ સાક્ષાત મહાવીર્ય ક્ષેત્રમાં જઈ અને ભગવાનની જે ઉપાસના કરી, એની આરાધના કરી, એની ભક્તિ પૂજા કરી, અને જેટલો આપણને લાભ થાય, જેટલું કલ્યાણનું કારણ થાય, એટલું જ કલ્યાણનું કારણ આ જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે, જીનેન્દ્ર ભગવાન છે, એની આરાધના એની ઉપાસના કરવાથી એટલો જ લાભ, એટલું જ આત્માનું કલ્યાણ થાય છે. એટલે જીનેન્દ્ર ભગવાન એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન તુલ્ય જ છે. એટલે એ જીનેન્દ્ર ભગવાનનું જે મંદિર છે એ જીવને મહાન કલ્યાણકારી બને છે. જો શ્રાવક આચાર્યમાં પણ આવે છે કે દેવ પૂજા ગુરુ પાસ્તી સ્વાધ્યાય સ્વયં તપ અને દાન, આ ગૃહસ્થના છ કર્તવ્ય છે. સૌથી પહેલામાં પહેલું દેવ પૂજા લીધી છે, હરિયંત ભગવાનની પૂજા, પછી સાધુની ઉપાસના, ગુરુની ઉપાસના, સંયમ સ્વાધ્યાય તપ અને દાન. તો આ બધા જ કારણો છે એ જીન મંદિરમાં આપણને ઉપલબ્ધ થઈ જાય છે. આ બધા જ કારણોની ઉપલબ્ધિ કરવા માટે જીનેન્દ્ર ભગવાનનું મંદિર છે એ સાક્ષાત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. અને બીજું કે આ જીવની ઉપર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો પ્રભાવ હોય છે. આપણે ક્ષેત્રનો પ્રભાવ હોય, દ્રવ્યનો પ્રભાવ હોય, કાળનો પ્રભાવ હોય અને ભાવનો પ્રભાવ હોય. તો આપણે મંદિરને છોડીને આપણે જગતમાં ગમે ત્યાં જઈએ, આ ભગવાનના મંદિરથી બહાર નીકળી આપણે અને જગતમાં ગમે ત્યાં જાય તો એ પાપની જ પ્રવૃત્તિ થતી હોય છે, પુણ્યના ભાવ નથી થતા હોતા. મોટા ભાગે આ ભગવાનનું મંદિર છોડી એટલે પાપ પાપ ને પાપની જ પ્રવૃત્તિ હોય છે. 24 કલાક બહારમાં આપણે ગમે તે કામ કરીએ, વેપાર ધંધા વાતો જીતો, હોટલમાં જઈ ચર્ચા કરી, કોઈના પિક્ચર જોઈ, એવી ગમે તે પ્રવૃત્તિ જોઈ, બધી જ પાપની પ્રવૃત્તિ છે. તો એમાં એ દ્રવ્યનો પ્રભાવ છે. એ શાસ્ત્રમાં કીધું છે કે જેવો સંગ એવો રંગ, સંગ અનુસાર રંગ ઉત્પન્ન થાય છે. તો આપણને એ સંસારી જીવોનો અને એ બહારના પદાર્થોનો સંગ છે તો એના સંગે આપણામાં પણ એ વિષય કસાય અને એ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. પછી ક્ષેત્રનો પ્રભાવ હોય છે. આપણે વિચાર કરો કે હોટલમાં જાય, સિનેમા થિયેટરમાં જાય તો આપણા ભાવ આપણા પરિણામ કેવા હોય છે, અને આપણે ભગવાનના મંદિરમાં બેઠા હોય, ગુરુદેવની સિદ્ધિ સાંભળતા હોય, સ્વાધ્યાય કરતા હોય, એના ભાવ આપણા કેવા. તો ક્ષેત્રનો પણ પ્રભાવ છે. તમે હોટલમાં જાઓ, પિક્ચરમાં જોતા હોવ, ટીવી જોતા હો, તો એ વસ્તુ એનું ક્ષેત્ર જુદું છે. મંદિર ભગવાનનું છે, એનું ક્ષેત્ર પવિત્ર છે, ઉત્કૃષ્ટ છે, ઉત્તમ છે. એવી રીતે એ કાળનો પણ પ્રભાવ છે. રાતના સમયે એ સામાન્ય રીતે વિકારોની ઉત્પત્તિ થતી હોય છે, અને સવારનો સમય થાય એટલે વિકાર છે એ નાશ પામી જાય છે. એવી રીતે એ ભાવનો પણ પ્રભાવ છે કે એ વેપાર ધંધા આદિના જે કંઈ પ્રવૃત્તિ કરે તો એનાથી પાપ કર્મની ને કસાય વિષય કસાયના ભાવની ઉત્પત્તિ થાય છે. ભગવાનના મંદિરમાં જાય, ભગવાનની સામો જોઈએ, આપણે ભગવાનની પ્રતિમા એના દર્શન કરી, એની સામે ખાલી બેઠા રહી ભાવથી અને ભગવાનના પ્રતિમાને આમ નિરખતા હોય તો પણ આપણા ભાવમાં એટલી વિશુદ્ધતા થાય, આપણા પરિણામોમાં એટલી વિશુદ્ધતા થાય. આપણને કે ભગવાન જેવું બનવાની આપણા ભાવના ઉત્પન્ન થાય, આપણામાં પણ વિકરાળ ભાવ નું પોષણ થાય, કે ભગવાન ની મંદિર કે ભાવ થી પણ એના ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એની પૂર્ણતા માટે, યોગ્યતા માટે, એની પુણ્યતા માટે એ ભગવાન નું જે મંદિર છે એ સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. એ પદ્મનંદી પંચવિસંતી માં એવો શ્લોક આવે છે, હે જિનેન્દ્ર ભગવાન, કે ચર્મમય નેત્ર થી પણ આપના દર્શન થતા મને જે હર્ષ થાય છે એ આ લોકમાં સમાતો નથી, તો જ્ઞાનરૂપ નેત્ર થી આપના દર્શન થાય તો મને કેટલો આનંદ થાય એ હું જાણતો નથી. વિચાર કરો કે ભગવાનની પ્રતિમાના દર્શન માત્ર થી પણ એ શાસ્ત્રમાં કેવું આવે છે. પદ્મનંદી પંચવિસંતી માં જેવો શ્લોક આવે છે કે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે એના પણ જો ભાવથી દર્શન કરવામાં આવે તો પૂર્વ સંચિત અનેક ભવોના પૂર્વ સંચિત પાપો છે એ નષ્ટ થઈ જાય છે. ભગવાનના પ્રતિમાનો ગુણ, ત્યારે સાક્ષાત ભગવાન છે ને, ભગવાનની પ્રતિમા સાક્ષાત ભગવાન છે, તો એના નિમિત્તે જીવના પૂર્વ સંચિત કેટલાય ભવોના પાપ કર્મો છે એ ભગવાનના દર્શન માત્રથી નષ્ટ થઈ જાય છે. એટલું તો ઠીક, પણ હમણાં ભાવ પાવનમાં મારે વાંચવા માંડ્યું, આપણને આશ્ચર્ય થાય કે આ જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનું આટલું મહત્વ છે. ભાવ પાવનમાં હમણાં મારે વાંચવા માંડ્યું, એમાં એવો શ્લોક આવે છે અષ્ટપાવમાં ભાવ પાવનમાં કે જે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાને બે હાથ જોડીને ભગવાનના ચરણોમાં પોતાનું ભાવથી મસ્તક નમાવે છે તો હું એવું માનું છું કે એ જીવે મિથ્યાત્મનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરનારો છે. કે અને ભાવાર્થમાં એવું લખ્યું છે કે જે જીવ ભાવથી જિનેન્દ્ર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવે છે એને એમ થાય છે કે જિનેન્દ્ર ભગવાન છે સાક્ષાત વિતરાગ છે, અને મારે પણ વિતરાગતા પ્રગટ કરી છે ભગવાન, મારે પણ આપના જેવું થવું છે, આપના ચરણોમાં હું આપનો દાસ છું, આપના ચરણોમાં મારો મસ્તક પરમ ભાવથી હું નમસ્કાર કરું છું, આપને વંદન કરું છું, એવા ભાવથી ભગવાનના ચરણોમાં જે મસ્તક નમાવે છે એના ભાવાર્થમાં તો એમ લીધું છે કે સમ્યક દર્શનનું ચિહ્ન છે એમ ભાવપૌર્ણમાં કુંતુલ આચાર્ય ભાવાર્થમાં પણ એમ લીધું છે કે સમ્યક દર્શનનું ચિહ્ન છે કે આ ભવ્ય જીવ છે, આસનભવ્ય જીવ છે, કે આવો જીવ જેને ભગવાન પ્રત્યે આટલો ભાવ આવે છે, ભગવાન પ્રત્યે જેને આટલી અર્પણતા આવે છે, તો એ જીવ એ ભવ્ય જીવ અને નિકટ ભવ્ય આસન ભવ્ય જીવ છે, એ જીવ ભગવાનને દશાને પ્રાપ્ત કરનારો, પરમાત્મા દશા પ્રાપ્ત કરનારો જીવ છે. આ ભગવાનના મંદિરનો પણ આટલો મહિમા છે. તો જે આ કલ્યાણક છે પંચ કલ્યાણક, એ પણ એક અપૂર્વ અવસર છે. એમાં ગર્ભ જન્મ તપ વ્યવજ્ઞાન અને મોક્ષ પાંચ પ્રકારના કલ્યાણક થતા હોય છે. જે ગર્ભ કલ્યાણક છે એ ભગવાન છે, એ ભગવાનની માતાના ઉદરમાં આવે એ પહેલા છ મહિના, અને ભગવાન જે ગર્ભમાં નવ મહિના રહે એ પંદર મહિના એ ભગવાનનો જે અવતાર થવાનો છે એ નગરી ઉપર, ભગવાનના ઘર ઉપર પ્રતિ દિવસ 3.5 કરોડ, દિવસમાં 4 વખત 3.5 કરોડ રત્નોની વર્ષા 15 મહિના સુધી થાય છે, 6 મહિના પહેલા, અને ભગવાન 9 મહિના ગર્ભમાં રહી, 9 ને 6 15 મહિના એ રત્નોની 3.5 દિવસ દેવો દ્વારા 3.5 કરોડ રત્નોની વર્ષા થતી હોય છે. ભગવાનની માતાને ગર્ભમાં આવે 16 સ્વપ્નો આવે, એ 16 સ્વપ્નનું ફળ બતાવે, અને એ કોઈ આ ભગવાનનો જે અવતાર થવાનો છે એ જગતના કોઈ ત્રિલોકીનાથ, કોઈ મહાપુરુષ, ધન્ય પુરુષ છે એનો અવતાર થનારો છે, એ ફળથી એ જાણી શકાય છે ને કહેવામાં આવે છે. ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે એ સ્વર્ગમાં પણ એ વ્યંતર દેવો હોય, ભવનવાસી હોય, બધા દેવોના જે ઘંટનાદ છે, શંખ છે, એ સ્વયં ગાજી ઉઠે છે, કંપાયમાન થાય છે. ઇન્દ્ર છે એનું આસન છે એ કંપાયમાન થઈ જાય છે, આસન કંપવા લાગે છે, અને ઇન્દ્ર જોવે છે પોતાના જ્ઞાનથી તો એને ખબર પડે છે કે તીર્થંકર ભગવાનનો જન્મ થયો, તો પોતાના જે ઇન્દ્રનું જે આસન હોય, પોતાનું જે સિંહાસન હોય માંથી નીચે ઉતરી અને સાત પગલા આગળ ચાલી અને ભગવાન ને સાષ્ટાંગ મસ્તક નમાવી અને નમસ્કાર કરે છે, પરોક્ષ રીતે ભગવાન ને નમસ્કાર કરે છે. અને પછી ઇન્દ્ર અને લાખો કરોડો દેવો સતી ઇન્દ્રાણી એ ભગવાનની નગરી તરફ જાય છે, લીલાવત હાથી ઉપર બેસીને, અને ભગવાનની નગરીમાં જઈ અને ભગવાનની નગરીને ત્રણ પ્રદક્ષિણા કરે છે. અને ત્રણ પ્રદક્ષિણા કરી પછી સતી ઇન્દ્રાણી એ ભગવાનની માતા છે એને નિદ્રાધીન કરીને માયાવી પુત્ર મૂકી અને ભગવાનને પોતાની પાસે જન્મ અભિષેક માટે પોતે સચી ઇન્દ્રાણી લે છે. અને એ ઇન્દ્રાણી પોતાના હાથમાં લઈને ભગવાનનું રૂપ જીવે, એટલો ઉલ્લાસ થાય છે. એ ઇન્દ્રને આપે છે સૌધર્મ ઇન્દ્ર, એટલે જોવો તો ખરા ભગવાનનું કેવું રૂપ છે, એનો મહિમા કેવો છે. અને એ ઇન્દ્ર પોતે કળ ગણે કે મને આપતું, ભગવાનને મને આપતું, મારા હાથમાં કળ ગણે રિસ્તન ગણે. અને એ ભગવાનને જ્યારે ઇન્દ્ર પોતાના હાથમાં રહે અને ભગવાનનું રૂપ જોવે, એનો મહિમા જોવે, 1000 હાથથી એ સૌધર્મ ઇન્દ્ર જુએ ભગવાનનું રૂપ, તો પણ એને સંતોષ ન થાય એવો અદભુત એનો મહિમા, એનો રૂપ એ ભગવાનનું હોય છે. એ ભગવાનને એ બધા દેવો સાથે એ સૌધર્મ ઇન્દ્ર ને સચી ઇન્દ્રને ઐરાવત હાથી ઉપર એ મેરુ પર્વત ઉપર લઈ જાય છે. અને એ મેરુ પર્વત ઉપર ભગવાનનો રત્નના સાચા રત્નના 1008 કળશથી એ ભગવાનનો જન્મ અભિષેક થાય છે. મેરુ પર્વત ઉપર, મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો મેરુ પર્વત છે. અને 1,00,000 યોજન એટલે શાસ્ત્રમાં એનું માપ આપ્યું છે કે 40 કરોડ માઇલ ઊંચો મેરુ પર્વત ઉપર એ તીર્થંકર ભગવાનનો રત્નના 1008 કળશથી, અને કળશ કેવા, 8 યોજન ઊંચા, 8 યોજન તો ઊંચા એવા કળશ, એનાથી એ ભગવાનનો એ અભિષેક, જન્મ અભિષેક થાય. પાસુક પાણી ક્ષીર સમુદ્ર એના નીરથી, ક્ષીર સમુદ્રના નીરથી જે શુદ્ધ જળ છે, પાસુક છે, દોષ વગરનું છે, એ દૂધ જેવું જળથી એ ભગવાનનો જન્મ અભિષેક થાય છે. અને જન્મ અભિષેક થાય એટલે મેરુ ઉપરથી જે રત્ન હોય, કળશ હોય, રત્નના 8 યોજન લાંબા કળશ, એવા 1008 કળશથી ભગવાનનો અભિષેક થાય એટલે નીચે જાય પાણી પડે તો આખો સમુદ્ર નીચે પડતો હોય છે, એટલું પાણી નીચે પડતું હોય. તો એ ભગવાનનો અભિષેક થાય. ભગવાનને એ સચી ઇન્દ્રાણી છે એ વસ્ત્રાભૂષણ કરે, એને આભૂષણ પહેરાવે, વસ્ત્ર પહેરાવે. અને એ ઇન્દ્ર છે એ ભગવાનને જોતા એને એટલો હરખ થાય છે, એટલો આનંદ થાય છે કે ઇન્દ્ર છે એ તાંડવ નૃત્ય કરે છે, એને એટલો ઉલ્લાસ થાય છે. ઇન્દ્રને એટલો ભગવાન પ્રત્યે એટલો મહિમા આવે છે, આ તીર્થંકર ભગવાન છે, 3 લોકના નાથ છે, એને જોઈને એને એટલો ઉત્સાહ આવે છે, એટલો હરખ આવે છે કે પોતે તાંડવ નૃત્ય કરે છે. અને એ નૃત્ય એને એટલો ઉત્સાહ છે, એટલી ઝડપ છે કે તબલાનો એક તાલ પડે કે આખા મેરુ પર્વત ને આંટો મારી દે, એટલી ઝડપથી એ ઇન્દ્ર છે એ તાંડવ નૃત્ય કરે છે ભગવાનનો. અને એ ભગવાનને પછી એ ભગવાનની માતા પાસે પાછે અહીંયા મૂકી દે છે. અને પછી ભગવાન છે એ યુવાન થાય, સામાન્ય રીતે રાજ્ય ભોગવે છે. કોઈ તીર્થંકર ભગવાન છે એ વાસુપૂજ્ય ભગવાન, મલિનાથ ભગવાન, જમીનાથ, પાર્શ્વનાથ, મહાવીર ભગવાન, એ બાળ બ્રહ્મચારી હતી. બીજા ભગવાનને લગ્ન પણ પીડા હોય, રાજભોગને પણ ભોગવે, પણ યુવાન અવસ્થા થાય એટલે એ એના વૈરાગ્યનું કોઈ ને કોઈ કારણ મળી આવે છે. કારણ કે અંદરમાં એને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ અને ઉત્પન્ન થયેલી છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, જ્ઞાની છે. અને જ્ઞાની હોવાથી એને જ્ઞાન અને વૈરાગ્ય તો અંદરમાં છે, પણ એને કોઈ નિમિત્તની જરૂર હોય છે. સામાન્ય રીતે વિચાર કરી તો મલિનાથ ભગવાન છે એને આકાશમાં વીજળી દેખીને એને વૈરાગ્ય ઉત્પન્ન થયેલું, નેમિનાથ ભગવાન છે એને પશુને વાળામાં બાંધેલા જોઈ અને એને વૈરાગ્ય ઉત્પન્ન થયેલું, વાસુપૂજ્ય ભગવાન છે એને જાતિ સ્મરણ નામથી એને વૈરાગ્યની ઉત્પત્તિ થઈ, ऋषभदेव भगवान चेले नीलांबर में मृत्यु देखी ने वैराग्य उत्पन्न थियो। पुष्पदम भगवान ने उल्का पात देखी ने वैराग्य थियो। देव भगवान ने अलग अलग कारणों से वैराग्य की उत्पत्ति थती हुई छे। लोकांतिक देवो आवे छे स्वर्ग माथी एक अवतारी बधा लोकांतिक देवो एक अवतारी हुई छे। ये बड़ो मोक्ष जनरा ई लोकांतिक देवो आवीने भगवान ने वैराग्य माटे नी अनुमोदना करे छे। અને ભગવાન ને વૈરાગ્ય તો અંદર હોય છે, અંદર એનો ઉપાદાન તો પાકેલું જ હોય છે, એક સામાન્ય એવું નિમિત્ત એને મળે અને એ રાજપાટ છોડી અને વન જંગલમાં દીક્ષા માટે પોતે તૈયાર થાય છે, પોતે દીક્ષિત થાય છે અને દીક્ષા લે છે। તીર્થંકર ભગવાન સ્વયં દીક્ષિત હોય છે, એને કોઈ આચાર્ય ભગવાન પાસે દીક્ષા લેવાની જરૂર હોતી નથી, એ સ્વયં દીક્ષિત હોય છે। નમઃ સિદ્ધેભ્ય કહી અને પોતે સ્વયં દીક્ષિત થાય છે અને ભગવાન જયારે દીક્ષા લે ત્યારે એ સ્વર્ગના દેવો આવી પાલખીમાં ભગવાનને વિરાજમાન કરે અને સૌથી પહેલા વિદ્યાધર અને મનુષ્યો, એ વિદ્યાધર અને મનુષ્યો સાત પગલા ભગવાનને પોતાના ખંભા ઉપર રાખી અને સાત પગલા ચાલે છે, પોતે સૌથી પહેલા વિદ્યાધર પુરુષ અને મનુષ્ય ભગવાનને લે છે પાલખીમાં અને પછી એ દેવો છે એ ભગવાનને આકાશ માર્ગે એ દીક્ષાવનમાં ભગવાનને અહીંયા લઈ જાય છે અને દીક્ષાવનમાં એ ભગવાન છે કેશવ્રત કરી અને સ્વયં દીક્ષિત થાય છે અને એ પોતે દીક્ષા થતા જ એને એ પોતે મુનિદશાને ધારણ કરતા જ કેશવ્રત કરી મુનિદશા ધારણ કરે છે અને મુનિદશા ધારણ કરતા તીર્થંકર મુનિને એ મુનિદશા લે એટલે નિયમથી એને મનમાં પડે જ્ઞાન ઉત્પન્ન થાય છે। સામાન્ય રીતે બીજા મુનિ ના મન પર જ્ઞાન હોય અથવા ન પણ હોય, પણ તીર્થંકર મુનિ હોય એ દીક્ષા લે એની સાથે જ એને એ મનોપર્ય જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને એને અનેક પ્રકારની રુધિઓ છે, જે 64 પ્રકારની રુધિઓ છે એ રુધિઓ એને પ્રગટ થાય છે અને તીર્થંકર ભગવાન મુનિરાજનો એવો મહિમા છે એ શાસ્ત્રમાં આવે છે રયણસારમાં કે તીર્થંકર મુનિ હોય એને પ્રથમ જે આરાધન આપે છે તીર્થંકર મુનિને પ્રથમ જે આરાધન આપે છે તે નિયમથી તે જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય છે। તીર્થંકર મુનિને પ્રથમ જે આરાધન આપે એ જ ભવે અથવા ત્રીજા ભવે નિયમથી મોક્ષે જનાર એવો ભવ્ય જીવ છે, એના હાથે જ આ તીર્થંકર ભગવાનનો આરાધનનો પ્રસંગ બને છે। તો આ તીર્થંકર ભગવાનનો દીક્ષા કન્યાનક મોક્ષ થાય, પછી ભગવાનને પોતાના પુરુષાર્થની તીવ્રતા વધતી જાય અને એ એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય। કેવળ જ્ઞાન થાય એટલે ભગવાનનો દેહ છે એ જમીનથી 20,000 હાથ ઉપર આકાશમાં જાયેલો જાય છે અને એ કુબેર દેવ છે એ સમોસરાની રચના કરે છે અને ભગવાન એ રત્નના કમલાસન ઉપર એ કમળનું જે બનેલું આસન છે સિંહાસન એનાથી 4 આંગળ ઉપર અંતરિક્ષમાં એ જિનેન્દ્ર ભગવાન તીર્થંકર ભગવાન એ બિરાજમાન થાય છે અને ભગવાનની એ સમોસરની રચના થાય છે। સમોસરમાં એ 8 ભૂમિ હોય છે અને 8મી ભૂમિમાં શ્રીમંડપ ભૂમિ છેલ્લી ભૂમિ, એ શ્રીમંડપ ભૂમિમાં 12 સભા હોય છે, એમાં મુનિની સભા હોય, અરજીકારી સભા હોય, મનુષ્યની હોય, તિર્યંશની હોય, દેવની હોય, દેવમાં પણ યંત્ર દેવની જુદી હોય, વૈમાનિક ભવનવાસીની જુદી હોય, દેવીની જુદી હોય, તો એવી રીતે કુલ 12 પ્રકારની સભા એ આ શ્રી મંડપ ભૂમિમાં આવેલી હોય છે। ભગવાનનો ઉપદેશ છૂટે છે અને એ ભગવાનનો ઉપદેશ છૂટે દિવસમાં 3 વખત સામાન્ય રીતે ભગવાનની વાણી છૂટે છે અને 1 વખત 2 કલાક અને 24 મિનિટ સુધી ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે એટલે 3 કલાક 3 વખત નો થઈ અને 7 કલાક અને 12 મિનિટ ટોટલ ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે। એ સિવાય કોઈ ચક્રવર્તી હોય, ગંધર્વ ભગવાન હોય એવા મહાપુરુષને કોઈ એવા શંકા ઉત્પન્ન થાય તો કોઈ પ્રશ્ન થાય તો ક સમયે પણ ભગવાનની વાણી છૂટી રહે છૂટી શકે છે, પણ સામાન્ય રીતે દિવસમાં 3 વખત એ ભગવાનની વાણી એ 7 કલાક અને 12 મિનિટ સુધી છૂટતી હોય છે। ભગવાનને એ આ જે સમોસરણ છે એ એટલું ભવ્ય હોય છે કે સમોસરણ જ્યાંથી પસાર થાય ત્યાંના જીવો અત્યંત સુખને પામે, જમીનમાંથી એ ખૂબ જ ખજાના નીકળે, નિધિઓ નીકળે અને કે બધા લોકો સુખ ને પરમ સુખ ને પામે છે. સમોસણ માં મોટે ભાગે જે શ્રી મંડપ ભૂમિ છે, આઠમી ભૂમિ, એમાં ભવ્ય જીવો એ જ જઈ શકે છે. કારણ કે જેને આત્માનું હિત કરવાની ભાવના છે, જેને અંદરમાં વૈરાગ્ય છે, સંસાર પ્રત્યે જેને ઉદાસીન છે, જેને આત્માનો મહિમા ઉત્પન્ન થયો છે, એવો ભવ્ય જીવ જ ભગવાનના સમોસણમાં જાય અને શ્રી મંડપ આઠમી ભૂમિ સુધી એ આવો ભવ્ય જીવ જ પહોંચે છે. કારણ કે અભવ્ય જીવો એ સમોસણની અંદર જાય, અભવ્ય જીવો એ સમોસણની અંદર જઈ શકે છે, પણ એ સાતમી ભૂમિથી આગળ જઈ શકતો નથી. સાતમી ભૂમિ જે ઉપવન ભૂમિ છે, ઉપવન ભૂમિ, એ ઉપવન ભૂમિથી આગળ જઈ શકતો નથી. કારણ કે એ સાતમી ભૂમિનો જે ઉપવન ભૂમિમાં એ ભવ્યકૂટ નામનો એક સ્તૂપ હોય છે. સાતમી ભૂમિમાં ભવ્યકૂટ નામનો એક સ્તૂપ હોય છે. અભવ્ય જીવ પહેલી બીજી ત્રીજી ચોથી આમ કરતા સાતમી ઉઠી જાય, પણ સાતમી જ્યાં પહોંચે અને ભવ્યકૂટ સ્તૂપની સામે જોવે છે ત્યાં એ આગળ થઈ જાય છે, પછી આગળ જઈ શકતો નથી. એટલે સાતમી ભૂમિથી આગળ અભવ્ય જીવ જઈ શકતો નથી. અને ભવ્ય જીવો એ શ્રી મંડપ ભૂમિમાં જાય અને શ્રી મંડપ ભૂમિમાં જાય ભગવાનનો ઉપદેશ સાંભળે તો એને એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ પણ બની જાય છે, સમ્યક દર્શનને પણ જીવ પ્રાપ્ત કરે છે. એ સમોસરણનો એવો મહિમા છે. ભગવાનની જે દિવ્ય ધ્વનિ છૂટે છે એ 18 પ્રકારની મહાભાષા અને 700 પ્રકારની લઘુ ભાષામાં એનું રૂપાંતર થાય છે. ભગવાનની દિવ્ય ધ્વનિ તો ઓમ છે, સર્વાંગથી ઓમ ધ્વનિ નીકળે છે, પણ દેવો એની, કારણ કે ભગવાનની જે 12 સભા છે એમાં ત્રિરેન્સના જીવ હોય, દેવના જીવ હોય, મનુષ્ય હોય, મુનિઓ હોય, બધા પ્રકારના જીવો હોય, અને ત્રિરેન્સમાં અનેક પ્રકારના પશુ પક્ષી, એ સર્પનો જીવ હોય, હળનો હોય, બધા પ્રકારના જીવો હોય શકે, તો ભગવાનની વાણી 700 લઘુ ભાષા અને 18 મહાભાષામાં એનું રૂપાંતર થઈ જાય છે અને બધા જીવો કે પોતપોતાની ભાષામાં ભગવાનની વાણી સાંભળી શકે છે, સમજી શકે છે, તો ભગવાનનો અતિશય છે, કે ભગવાનનો એક પ્રકારનો અતિશય છે. અને એ ભગવાનના 100 ઇન્દ્રો એ ભગવાનના ચરણોમાં આવીને શકે છે. કે પહેલા સ્વર્ગ લોકના ઇન્દ્ર દેવ છે, પેલા સ્વર્ગ લોકની જે ભૂમિ છે એના ઇન્દ્ર છે, એ પેલા સ્વર્ગ લોકની ભૂમિની એક ચોખા જેટલી કતરીની કિંમત 3 લોકની સંપત્તિ કરતા પણ અનંત ગણી છે. વિચાર કરો તો કે એવા દેવો અને ઇન્દ્રો આવીને ભગવાનના ચરણોમાં એ સાક્ષાત નમસ્કાર કરે છે. ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક પનતા, નદીયોમાં તુજ પરિણતી સન્મુખ જર સ્વરૂપે રૂપેલા, નમન તુજને સો ઇન્દ્રો ભગવાન ગરુડિયાની જેમ ભગવાનના ચરણોમાં રમતા હોય, નાચતા હોય, આવો ભગવાનનો જીનેન્દ્ર ભગવાનનો આવો ભગવાનને કેવળ જ્ઞાન થાય, પછી ભગવાનનો જ્યારે નિર્વાણનો સમય આવે, એ મોક્ષ જવાનો જ્યારે સમય આવે, ત્યારે ભગવાન એ સમોસનમાં એનો ત્યાગ કરે છે અને એ પદ્માસન અથવા ખડગાસનમાં આરૂઢ થઈ અને એ મોક્ષ દશાને સમશ્રેણીએ પોતાનું જે શરીર હોય એનાથી ન્યૂન આકાર એનો જે આત્મા છે એ સમશ્રેણીએ સિદ્ધ શિલામાં ભગવાન બિરાજમાન થાય, સિદ્ધ દશામાં, અને સ્વર્ગમાંથી ભગવાનના નિર્વાણની જાણ થાય ઇન્દ્રોને, એટલે એનું આસન કંપાયમાન થાય, એટલે ફરીને ઇન્દ્ર છે એ 7 પગલા આગળ આવી અને ભગવાનના નિર્વાણને જોઈ અને પરોક્ષ રીતે ભગવાનને નમસ્કાર કરી અને બધા દેવોને ઇન્દ્રો આવે ભગવાનનો નિર્વાણ કરી અને ઉજવણી થાય, એની નિર્વાણ પૂજા કરે અને ભગવાનના જે નખ કેશને શરીર આદિ જે કાંઈ છે એને પાર્થિવમાં બિરાજમાન કરી અને અગ્નિ કુમારના દેવો છે એ પોતાના મુગટથી શરીર પ્રતિ હતું એના નખ અને કેશ હોય છે. કોક શાસ્ત્રમાં શરીરનું વર્ણન આવે છે અને કોક શાસ્ત્રમાં ખાલી નખ અને કેશ એવું આવે છે, એટલે બહુ સાચો ખ્યાલ નથી હોતો શું હોય છે, પણ કોકમાં નખ અને કેશનું આવે છે, કોકમાં એ શરીર સહિત હોય છે એવું પણ આવે છે. જે હોય એ બહુ મહત્વની વસ્તુ નથી આપણે. તો એ ભગવાન એ અગ્નિકુમાર દેવો એને એને અગ્નિ સંસ્કાર કરે છે, અને એની જે રાખ હોય અગ્નિ સંસ્કાર કર્યા પછી એની બધા દેવો ને ઇન્દ્રો એને પવિત્ર માનીને એ પોતાના મસ્તક ઉપર ચડાવે છે, અને એ રીતે નિર્વાણ કરીને પૂજવી એટલે સૌ પોતપોતાના ક્ષેત્રે પાછા ફેરવા જાય છે. આ રીતે ભગવાનના એ પંચ કલ્યાણની ઉજવણી થાય. આ જીનેન્દ્ર ભગવાન છે એ જગતમાં સર્વોત્તમ છે, ત્રણ લોકના નાથ છે, બધાથી પૂજ્ય છે, એનાથી ઉત્તમ જગતમાં કોઈ નથી. સાચા દેવ છે અરિયન ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, એ સાચા દેવ છે, આપ્ત પુરુષ છે. કારણ કે આપ્ત પુરુષના ત્રણ લક્ષણ કીધા છે, દેવના ત્રણ લક્ષણ કીધા છે, કે જે સર્વજ્ઞ હોય, વિતરાગ હોય અને હિતનો ઉપદેશ દેનાર હોય, એને આપ્ત પુરુષ કહેવાય. તો અરિયન ભગવાન છે એ આપ્ત પુરુષ છે. તો આવા જે જીનેન્દ્ર ભગવાન છે એને આપણે વિરાજમાન કરશી, ભગવાનના પંચ કલ્યાણ કરશી, રથયાત્રા કરશી, અને વિચાર કરો કે આવા ભગવાનના જયારે આપણે પંચ કલ્યાણ પૂજવશું ત્યારે એ ભગવાનના પારણા ઝુલનમાં આપણે હાજર હશું, એ ભગવાનના ધર્મ સભા બેઠી હશે એમાં આપણે હાજર હશું, એ ભગવાનની રથયાત્રા નીકળશે એમાં આપણે હાજર હશું, પછી ભગવાનના આરાધન થતું હશે એમાં પણ આપણી હાજરી હોય, કે ભગવાન સમસરમાં વિરાજમાન હોય, મોક્ષે જાય, તો આ બધા પ્રસંગોમાં આપણે એને ઉજવશું, આપણી હાજરીમાં આપણે પણ એનો લાભ લેશું. તો એ કેટલો ઉત્તમ ઉત્તમ કાર્ય કહેવાય, કેટલો ઉત્તમ લાભ કહેવાય, કે ભગવાનના પંચ કલ્યાણ ઉજવવા એ સૌથી ઉત્તમમાં ઉત્તમ મોટામાં મોટો લાભ છે. અને ભગવાનની પ્રતિમા છે એ પણ એટલી ઉત્તમ પ્રકારની છે. એ રયણસાર શાસ્ત્રમાં એવું આવે છે કે એને સાત સ્થાન બતાવ્યા છે આચાર્યજીને, કે જે સાત સ્થાનમાં દાન આપે છે એ જીવ સ્વર્ગ, ભોગભૂમિ સ્વર્ગ અને પંચ કલ્યાણ પામીને તીર્થંકર પદ પામીને જીવ મોક્ષે જાય છે. એમાં કુંતુ આચાર્યજીને સાત સ્થાન પોતાના ગ્રહસ્થાનને બતાવ્યા છે, અને બીજા શાસ્ત્રોના આધારે બીજા સાત સ્થાનો બતાવ્યા છે, કુલ 14 સ્થાન બતાવ્યા છે. એમાં ખાસ કરીને એ મુનિ અર્જિકા, સાવક સાવિકા, પછી જીનેન્દ્ર ભગવાનનું મંદિર, જીન પ્રતિમા, જીન વાણી, રથયાત્રા, પંચ કલ્યાણ, આ બધા એના સ્થાનો છે. દાન આપવાના શું પાત્ર દાન કીધું છે, તો અહીંયા આચાર્ય દેવે એવું કીધું છે કે જે આ જીવ સાત સ્થાનોમાં પોતાના નીતિમત્તાથી કમાયેલી જે પૂંજી છે, ધન છે, એ આ સાત સ્થાનોમાં જે વાપરે છે, એ જીવ ભોગભૂમિ, ઉત્તમ ભોગભૂમિ, સ્વર્ગ અને પરંપરા, એ પંચ કલ્યાણ, ગર્ભ, જન્મ, તપ, દેવદાન અને મોક્ષ, એ પંચ કલ્યાણને પામીને તીર્થંકર પદ પ્રાપ્ત કરી એ જીવ મોક્ષે જાય છે. આપણને વિચાર આવે કે પંચ આ જે સાત સ્થાનમાં છે એમાં એક પંચ કલ્યાણનો પણ સમાવેશ થાય છે, પંચ કલ્યાણ પણ લીધા છે, ભગવાનની રથયાત્રા પણ લીધી છે, જીન વાણી પણ લીધી છે, જીન પ્રતિમા પણ લીધી છે અને જીન મંદિર પણ લીધું છે. તો આ બધા જે સ્થાનો છે એમાં જે જીવ નીતિમત્તાથી કમાયેલું જે ધન છે એ ઉત્સાહથી, ભાવથી, પરમ ઉત્સાહથી જે અર્થથી જે વાપરે છે, તો કે એ જીવ આ તીર્થંકર પદ પામીને મોક્ષે જાય. એમ આપણને વિચાર આવે આ તો શું પ્રકારનો ભાવ છે, તમે દાન આપો ભલે ભગવાનના પ્રતિમા વિરાજમાન કરો, ઊંચામાં ઊંચા શુભ ભાવ છે, ભગવાનનું મંદિર બનાવો ઊંચામાં ઊંચા શુભ ભાવ છે, પણ એ તો છે તો શુભ ભાવ, રાગ ભાવ છે. તો અહીંયા કુંતુદ આચાર્યજીને એ શુભ ભાવનું ફળ પરંપરા તીર્થંકર પણ પામીને મોક્ષે જશે એમ કીધું. પંચ કલ્યાણકને ગર્ભ, જન્મ, તપ, કેવલદાનને મોક્ષ, એ પાંચ કલ્યાણકને પામીને મોક્ષે જશે એમ કીધું. તો આપણને એમ થાય કે ભાઈ આ શુભ ભાવનું ફળ તો મોક્ષ એમ જ હોય, તો રાગ ભાવ છે, બંધનું કારણ છે. પણ અહીંયા આચાર્ય દેવનો કહેવાનો આશય એ છે કે જેને આવા સુપાત્ર દાનની જેને ભાવ આવે છે, જેને પંચ કલ્યાણ ગુજરવાનો ભાવ આવે છે, જેને જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવાનો ભાવ આવે છે, જેને આરાધન દેવાનો મનિરાજને ભાવ આવે છે, જેને ભગવાનનું મંદિર બનાવવાનો ભાવ આવે છે, તો કે એ ઊંચામાં ઊંચા સુખ ભાવ તો છે એની તો ના નથી, એ વસ્તુ ગૌણ છે. પણ એની જે ભાવના છે, એને જે વિતરાગતાની જે પોષણ છે, એને જે વિતરાગ ભાવનું કોઠે છે, એને જે ગમે છે, એને જે વિતરાગ ભાવની પસંદગી થઈ છે, એને પસંદ આવ્યો છે, એને વિતરાકતા પ્રગટ કરવી છે, એને પોતે છે. તો એ જે વિતરાક ભાવ પસંદ પ્રગટ જેને નથી થયો ભલે, પણ એને વિતરાક ભાવની જેને રુચિ છે, રસ છે, એના પ્રત્યેનો મહાત્મય છે, એનો પ્રેમ છે, તો એ જીવ એ ભવ્ય જીવ જ હોય. અને ભવ્ય એટલું જ નહીં, એ આસન ભવ્ય જીવ જ હોય. અહીંયા આચાર્યજી આપણને આશ્ચર્ય થાય કે આનું ફળ એ તીર્થંકર પદ પામીને ભોગ ભૂમિ સ્વર અને તીર્થંકર પદ પામીને જ મોક્ષે જાય એમ કીધું. તો અને એ પદ્મનંદી પંચ વિસંતિમાં એવો શ્લોક આવે છે કે ઉંદરુ વૃક્ષના પાંદડા જેવડી એ જીન મંદિરની જે સ્થાપના કરે છે, જીન મંદિર જે બનાવે છે, કુંદરુ વૃક્ષનું પાંદડું નાનામાં નાનું પાંદડું હોય તો કે નાનામાં નાના પાંદડા જેટલી, કુંદરુ વૃક્ષના નાનામાં નાના પાંદડા જેટલી પર જે જીન મંદિર બનાવે છે અને એ જવના દાણા જેટલી જીન ભગવાનની પ્રતિમા બિરાજમાન કરે છે તો કે એને જે ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્યનો બંધ થાય છે તો કે એનું કથન કરવાને માટે સરસ્વતી માતા પણ સક્ષમ નથી એમ આચાર્ય કહે છે કે જીનવાણી પણ એનું કથન ન કરી શકે એટલો ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્યનો બંધ થાય. જે જીનેન્દ્ર ભગવાનનું કુંદરુ વૃક્ષના પાંદડા જેટલી નાનામાં નાની એ જીન મંદિરને સ્થાપના કરે બનાવે અને જીન પ્રતિમા જવના દાણા જેટલી જીન પ્રતિમા બિરાજમાન કરે છે તો એ જીવને જે પુણ્યનો સંચય થાય છે એનું જીનવાણી માતા પણ સરસ્વતી માતા પણ એનું કથન કરવાને સમર્થ નથી એવા શબ્દ આચાર્યજીએ પદ્મનંદી આચાર્યજીએ એવા શબ્દ વાપરેલા. તો આ પંચ કલ્યાણકનું આટલું મહાત્મય છે. આપણા આંગણે એ પાર્લાના આંગણે આવા ભવ્ય પંચ કલ્યાણક થશે, આ ભવ્ય આવું ભગવાનનું મંદિર બનશે અને એ સોનગઢ પછી જે ભવ્ય મંદિરો બહુ ઓછા બન્યા છે એમાંનું આપણું આ એક ભવ્ય મંદિર બનવાનું છે. એના પંચ કલ્યાણક એવા ભગવાનની બિરાજમાન એના બધા જે પ્રસંગો હશે, આરદાનના પ્રસંગો હોય, પાળા દુલનના હોય, ધર્મસભાના હોય, કે બેરું પડોશ ઉપર ભગવાનનો અભિષેક થશે, એ પ્રસંગોમાં આપણી હાજરી હોય ને એમાં આપણે ભાગ લઈ તો આપણા હો ભાગ્ય કહેવાય. કે પુણ્યની વાત તો એક બાજુ છે, પૂર્ચામાં પૂછું પુણ્ય થાય એની આપણે નોંધ નથી લેવી, પણ આપણી જે વિચારતાની જે પોષક છે, ભાવ છે, એ આપણામાં પણ ભવ્ય પૂર્ણ સાબિત છે. જે ભવ્ય જીવ હોય એને જ આવા પંચ કલ્યાણ પૂજવવાનો લાભ મળે છે અને એ જીવ પણ ભવિષ્યમાં એ ભગવાનની સાથે મોક્ષે જનારો જીવ હોય છે. તો આવા પંચ કલ્યાણ આપણે પણ સૌ ભાવથી અને પરમ ઉત્સાહથી આપણે ઉજવીએ એવી ભાવના છે. પરમ પ્રપાળુ સદ્ગુરુજી પ્રસમૃતિ ભગવતી મહાત્મ જીનવાને મહાત્મ પરમ મિત્રા દિગંબર જૈન ધર્મ. આવતીકાલ સવારનો કાર્યક્રમ